श्रीमद राजचंद्र वचनामृत आंक 407 मुंबई भादरवावद त्रीज शुक्रवार 1948 शुभ वृत्ति संपन्न मणिलाल भावनगर। विशेष यथायोग्य पूर्वक विज्ञापन। तमारू पत्र एक आजे पहुंच्यू छे अने ते मैं वांच्यू छे। अत्रेथी लखेलू पत्र तमने मळवाथी थयेलो आनंद निवेदन करता तमे दीक्षा संबंधी वृत्ति हाल क्षोभ पामवा विषयनु लख्यू ते क्षोभ हाल योग्य छे। क्रोधादि अनेक प्रकारना दोषो परीक्षण पामी गया थी संसार त्यागरूप दीक्षा योग्य छे। अथवा तो कोई महत्पुरुषना योगे यथा प्रसंगे तेम करवो योग्य छे। ते सिवाय बीजा प्रकारे दीक्षानु धारण करवू ते सफळपणाने प्राप्त थतू नथी अने जीव तेवी बीजा प्रकारनी दीक्षारूप भ्रांतिए ग्रस्त थई अपूर्व एवा कल्याणने चूके छे। अथवा तो तेथी विशेष अंतराय पड़े एवो जोग उपार्जन करे छे। माटे हाल तो तमारो ते क्षोभ योग्य जाणीए छे। परम कृपाळु देवनो आ पत्र। एक भाव दीक्षार्थी एवा भाई मणिलाल ऊपर लखायेलो छे। आ पेला मणिलाल ने बोटाद थी पत्र मणिलाल नो आव्यो हतो अने एने जवाब लख्यो हतो। ते समय मणिलाले सौभागभाई ना केवाथी कृपाळु देवने पोतानी वात जणावी हती के सर्वसंग परित्याग थवाना अने दीक्षा लेवाना भाव छे, मार्गदर्शन माग्यु हतु। ત્યારે પરમ કૃપાળુ દેવે ગયા પત્રમાં એમને જણાવ્યું હતું કે હાલ તે વૃત્તિને ઉપશમ કરશો। જ્ઞાની પુરુષ જીવને જે સાધન યોગ્ય છે અને જે સાધન એને કારગત થાય, પરિણામકારી નીવડે એ સાધનની વાત કરે। દીક્ષા એ કલ્યાણનું કારણ છે, પણ ભૂમિકા વિનાની દીક્ષા। બધા જ સાધનો ઉત્કૃષ્ટ છે, કોઈ સાધન નબળું નથી, કોઈ સાધન સબળું નથી, પણ સાધનના પરિણામનો આધાર સાધકની ભૂમિકા ઉપર છે। યથા પદવી યથા શ્રેણી યથા ભૂમિકા। સાધકની જો પરિપક્વતા ન હોય તો ગમે તેવું ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ સાધન પણ નિષ્ફળતાને પામે છે। અને અહીંયા જ ગુરુગમની આવશ્યકતા છે, અહીંયા જ ગુરુદ્રષ્ટિની આવશ્યકતા છે। જીવ પોતે પોતાની પાત્રતાનું આકલન કરી શકતો નથી, કારણ કરી શકે પણ એનામાં સાચી મુમુક્ષુતા જાગી નથી। મુમુક્ષુતાનું લક્ષણ કૃપાળુ દેવે કહ્યું છે કે મુમુક્ષુતા ઉત્પન્ન થયાનું લક્ષણ તો પોતાના દોષ નિષ્પક્ષપાતપણે જોવા એ છે। 254 પોતાના દોષ નિષ્પક્ષપાતપણે જોવા એ મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ છે। પણ આ લક્ષણ જ જીવના ખ્યાલમાં આવતું નથી। જીવને તો મુમુક્ષુતાનું લક્ષણ લૌકિક લાગે છે। અમે સ્વાધ્યાયમાં જઈએ છીએ, અમે ભક્તિમાં જઈએ છીએ, અમે આ બધા કામ કરીએ છીએ, બધે આગળ પડતા રહીએ છીએ, આગળ બેસીએ છીએ, અમારું નામ આ બધું છે। આ મુમુક્ષુતાના કોઈ લક્ષણ નથી, આ મોક્ષે જવાના લક્ષણ નથી, આ તો સંસાર પરિભ્રમણના ચાળા છે અને મનમાં આવતા ઉધામા છે। ભ્રાંતિ થાય, સંતોષ લીએ કે અમે આમ કરીએ છીએ, અમે તેમ કરીએ છીએ, ને એને પાછા એવા પાછા આલિયા ને માલિયા મળી રહેતા હોય કે ઓહો તમારા જેવો તો કોઈ ઉત્તમ નહીં, ગજબ કરો છો તમે તો, બહુ સારું બહુ સારું। બસ આવી ખોટી પ્રશંસા અને એની અંદર જીવ એટલો બધો ભ્રમાઈ જાય છે, એને ખ્યાલ નથી રહેતો કે વાસ્તવિક ભૂમિકા જ પ્રાપ્ત થતી નથી। આત્મકલ્યાણ અંગેની જે ભૂમિકા જોઈએ તે તો મળતી નથી। લૌકિકને શું કરવું છે? લૌકિક મહાત્મ્યનું અહીંયા કોઈ સ્થાન નથી। મણિલાલને આ વિચાર આવ્યા, કૃપાળુ દેવે 401 પત્રની અંદર એને સમાધાન આપ્યું। એટલે મણિલાલે ફરીથી બોટાદથી ભાવનગર આવ્યા, કોઈ સાથે ફરી વાતચીત થઈ હશે, ફરી કૃપાળુ દેવને પત્ર લખ્યો, તરત જ તરત જ પત્ર લખ્યો અને એના જવાબમાં આ 407 પત્ર છે, ભાવનગર મુકામે લખાય છે. અને ઉદબોધન થાય છે શુભવૃત્તિ સંપન્ન મણિલાલ, તમારામાં શુભવૃત્તિઓ જાગી છે, તમે ખરેખર આત્મકલ્યાણનું હિત ઈચ્છો છો. વિશેષ યથા યોગ્ય પૂર્વક વિજ્ઞાપન, અહીંયા કૃપાળુદેવ એને આ પત્રથી વિજ્ઞાપન કરે છે. યથા યોગ્ય પૂર્વક તમારી ભૂમિકાને યોગ્ય એવું આ અમારું વિજ્ઞાપન, અમારું મંતવ્ય. જ્ઞાનીનો જે અભિપ્રાય છે એ વિજ્ઞાપન છે, આ અમારું વિજ્ઞાપન છે, વિજ્ઞપ્તિ સાથેનું આ આવેદન છે કે તમારું પત્ર એક આજે પહોંચ્યું છે અને તે મેં વાંચ્યું છે. આમાં ક્યારે બાકીનાને કોઈને લખ્યું નથી કે તમારા પત્ર વાંચ્યા છે, વાંચ્યું છે ને તમે જવાબ લખો છો તો. પણ ખબર છે કે જીવને જો પુરુષનો પરિચય ન હોય તો ક્યારેક અશ્રદ્ધા આવી જાય અને પોતાની વાત સાથે સામાન્ય વાત મેળ ન પડે તો આપણને એમ થાય કે એને મારી વાત સાંભળી નથી કે વાંચી પણ નથી કે વિચારી પણ નથી. આવું આપણે ધારી લઈએ, કેટલાયની બાબતમાં આપણે ધારી લઈએ છીએ કે એ મારી વાત કંઈ સમજતો જ નથી, એને મેં જે કાંઈ કીધું એને ખ્યાલમાં આવ્યું નથી. કારણ શું? આપણને એનો અભિપ્રાય જોતો નથી, આપણને એની સંમતિ જોઈએ છે. જે આપણા મનની અંદરનો જે અભિપ્રાય છે, આપણા મનમાં જે વાત બેઠી છે, આપણે જ્યારે સામાને કહીએ છીએ ત્યારે વોટ વી એક્સપેક્ટ હિઝ કન્સેન્ટ, આપણે એનો અભિપ્રાય નથી જોતો કે આ વાત બરોબર છે નથી, ઉભાર્યો વિચારો, અસંમતિ જોઈતી નથી. દરેક વ્યક્તિને સામો માણસ પોતાની વાતને સમર્થન કરે એ જોઈએ છે, અને સમર્થન કરે તો સારો, અને સમર્થન ન કરે તો આવ નકામો માણસ. એક તો કીધી વાત સાંભળતો નથી, વાંચતો નથી, સમજતો નથી. બહુ સારું અભિપ્રાય આપી દીધો. શું કામ અભિપ્રાય આપો? કેમ કે આપણી વાત સાથે આપણે જે જોઈતું સમર્થન, જે આપણી પાસે અપેક્ષિત હતું એ એણે આપ્યું નહીં, અને જ્ઞાની કોઈ દી આવું સમર્થન આપે નહીં. આપણે ગમે તે ગાંડા ઘેલા કાઢીએ એને સમર્થન આપે જ્ઞાનીઓ? વિચારક પુરુષો સમર્થન આપે? શું કામ આપે? અમે ક્યાં સસ્તી પ્રસિદ્ધિની હોડમાં ઉતર્યા છે કે તમને ફાવે એવું ને ગમે એવું ને તમને ખોટું ન લાગે ને સારું લાગે ને. આવા કામ જ્ઞાની અકાર્ય ન કરે, આ અકાર્ય છે. જીવને કા ન કહે, મૌન રહે, આમાં અમારે કંઈ કહેવાનું નથી. વી હેવ નો કોમેન્ટ્સ ટુ ઓફર, એમાં સમજનારો સમજી જાય. અને કાં તો જે કહેવાનું હોય તે બિલકુલ ચોક્કસમાં, ભલે જ્ઞાનીની ભાષા નમ્ર હોય પણ વાત ચોક્કસ હોય, સ્પષ્ટ હોય, એટલે અહીંયા કહે છે. અને આ જ વિચારકનું લક્ષણ છે. આજે જે દંભનું સામ્રાજ્ય ચાલ્યું છે અને આપણે જાણે અજાણે ઈચ્છીએ છીએ કે બસ બધાને સારું લાગે એવું જ કરો, આ દંભના સામ્રાજ્યથી પરમાર્થની અંદર તો, પરમાર્થના માર્ગનો આ તો શત્રુ છે. આત્મવંચના જેવો તો કોઈ દુશ્મન નથી, બીજો શત્રુ નથી. મેં તે વાંચ્યું છે એટલે અમે જે કાંઈ અભિપ્રાય આપીએ છીએ એ તમારો પત્ર પૂરેપૂરો વાંચીને આપીએ છીએ. તમારા પત્રની એક પણ વાત અમારા લક્ષ્યની બહાર નથી. તમારા જે જે વિચારો છે તે વિચારોને અમે બરોબર લક્ષમાં લઈને પછી અમારો અભિપ્રાય આપીએ છીએ. ધીરજથી, શાંતિથી, સામાન્ય વાત સાંભળીને, એના ઉપર વિચારણા કરીને, વિવેક જે આપે એ પ્રમાણે જણાવવાનો છે. અને તે મેં વાંચ્યું છે, અત્રેથી લખેલું પત્ર તમને મળવાથી થયેલો આનંદ નિવેદન કરતા તમે દીક્ષા સંબંધી વૃત્તિ હાલ ક્ષોભ પામવા વિશેનું લખ્યું તે ક્ષોભ હાલ યોગ્ય છે. અમારા પત્રના જવાબમાં તમે લખ્યું કે હાલ દીક્ષા લેવાની અમારી વૃત્તિ તમારો જવાબ મળવાથી ક્ષોભ પામી ગઈ છે. આવું તમે લખ્યું છે તો કૃપાળુ દેવ કહે છે તે તમારો ક્ષોભ યોગ્ય છે. હવે જો એકાંતે આ પત્રનો વિચાર લેવામાં આવે તો શું થાય? આવું એકાદું વાક્ય કાઢે અને કોક કે જુઓ આ તમારો શ્રીમદ રાજચંદ્ર, પેલાને દીક્ષા લેવા માટે પૂછાયું તો ના પાડી, અને ઓલાએ કીધું કે હવે મારો વિચાર થતો નથી, એટલે કે યોગ્ય છે. કેટલો જ્યાં સુધી વાત નહીં સ્યાદ વાત છે આ તો, યથા ભૂમિકા પકડાશે નહીં, અપેક્ષાએ વાત નહીં પકડાય ત્યાં સુધી જ્ઞાનીના વચનનો પરમાર્થ નહીં પકડાય. અને પરમાર્થ નહીં પકડાય જ્યાં સુધી જ્ઞાનીના વચનનો, ત્યાં સુધી કોઈ આત્મહિતની વાત આપણા અંતઃકરણમાં ઉગશે નહીં. કેમ કે સ્વચ્છંદ અને અવિચારની અંદર કોઈ હિતકારી વાત ઉત્પન્ન થતી નથી, સુવિચારણા જન્મ પામતી નથી. ત્યાં સુધી શબ્દમાં જ અથડાયા કરશું, શબ્દનું જ આકલન કરીશું, શબ્દનું જ મૂલ્યાંકન કરીશું. શબ્દ પાછળ રહેલું રહસ્ય, એની પાછળનો જ્ઞાનીનો સંકેત, આ સંકેત ક્યારેય નહીં પકડાય. અને સંકેત જ્યારે પકડાશે ત્યારે શબ્દ છૂટી જશે. સંકેત જ્યારે પકડાશે ત્યારે શબ્દ છૂટી જશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે મારે શબ્દને પકડવો છે ને, એ તો પછી છોડવો જ છે ને, એ તો છોડવાનો જ છે ને, એ બધું છૂટી જશે. જે છોડવાનું છે ને એ છૂટી જશે. જો એમાંથી જે પ્રાપ્ત થવાનું છે એ પ્રાપ્ત થશે તો બાકીની ક્રિયા એ ઓટોમેટિક થશે. જેમ અશુભ વૃત્તિ કરીએ તો કર્મ તો બંધાવવાનું જ છે, પછી ઈચ્છીએ કે ન ઈચ્છીએ એમ ઈચ્છા નથી હાલતી અહીંયા, અવશપણે થાય છે બધું. જીવ બુદ્ધિવાદમાં ચાલે છે ને આવા તર્ક કર્યા કરે છે કે આખરે તો બધું છોડવાનું છે ને, એટલે અત્યારથી છોડે. અરે જે છોડવાનું છે એ તો છૂટી જશે ભાઈ, એને તારે છોડવાની તું ચિંતા કરમાં, અત્યારથી કલ્પના કરમાં, આરોપણ કરમાં કોઈમાં. ઘણી વાર આત્મસિદ્ધિની ગાથાનો અર્થ ન સમજાય ને એટલે જીવ આવી વાત મૂક્યો ઘણા નિશાના પાછું પોતે ભાષણમાં કહીએ. ત્યાગ વિરાગ ને ચિત્તમાં થાય તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. આમાં શરૂ એક્સ્ટ્રીમથી કરે, ત્યાગ વિરાગ ચિત્તમાં ન હોય તો જ્ઞાન ન થાય, અને ત્યાગ વિરાગમાં અટકે તો પોતાનું ભાન ભૂલે. અટકવાનું બે ભૂમિકા છે, એક તો ત્યાગ વિરાગ શરૂ જ ન કરે, અને એક ત્યાગ વિરાગ શરૂ કર્યા પછી એમાં અટકે નહીં અથવા અટકે અટકી રહે. પણ બીજી ભૂમિકા અહીંયા અપેક્ષિત નથી, કેમ કે જેને જ્ઞાન થાય એને ખબર છે. તો પછી જ્ઞાન થયાનું પરિણામ શું? જ્ઞાન થયાની ફરસૃતિ શું? જ્ઞાન સાથે વિવેક આવે, આવે ને આવે જ. આપણે કંઈ મોહ ન કરવો, પણ સમ્યક દર્શન થયા પછી મોહ ન કરવો એ તો આવી ગયું, વાત આવી ગઈ. આ અજ્ઞાન, અજ્ઞાનની ભૂમિકામાં એ વાત છે કે અટકે ત્યાગ વિરાગમાં. કારણ કે આ જીવ એવો છે કે ત્યાગ વિરાગમાં જ અટકી ગયો છે. હજી ભાઈ તારે જ્ઞાન મેળવવું છે તો તું તો ત્યાગ વિરાગમાં જ અટકો છો, હજી તો શરૂ જ નથી કર્યું. ત્યાગ વિરાગ પ્રારંભ કરવામાં જ અટકે છે. આપણે કહીને કે લાંબે જવાનું જ, ભાઈ અટકશો તો નહીં હાલો, પૂરી તૈયારી કરીને ઝુકલાવું ઝુકાવવું પડશે, સાહસ કરવું પડશે. પહેલી ભૂમિકા છે અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજમાં, તો પછી તું આત્માનું કલ્યાણ કરી રહ્યો, હવે તારાથી કોઈ કાઢે નહીં થાય. કારણ કે ત્યાગ વિરાગમાં જ તું અટકી ગયો છું, ભોગ ઉપભોગમાંથી બહાર નથી આવતો. અજ્ઞાનની ભૂમિકાને ઓળંગ્યા સિવાય જ્ઞાનના પ્રદેશમાં પ્રવેશ ન થાય એમ ભોગ ઉપભોગથી ઉપશમિત થયા વિના, ઉપરાંતા થયા વિના જ્ઞાન આત્મામાં પ્રગટે નહીં. એ ત્યાગ વિરાગની અંદર અટકવાની વાત છે. આખી સંસારની સંસ્કૃતિ ભોગની સંસ્કૃતિ છે. જીવ ઇન્દ્રિયોના વિષયથી ગ્રહિત થયેલો છે, ગ્રસિત થયેલો છે. ભોગની ભૂમિકામાં રહેલા જીવને જ્ઞાની પુરુષ કહે છે કે ત્યાગ વિરાગમાં જો તું અટકી જઈશ, પહેલા પગથિયે જ અટકી જઈશ, હજી જો સીમા જ પાર નહીં કર તો તું આત્મભાન તો ભૂલી જઈશ, ક્યારેય તને નહીં થાય. ભોગથી જ્ઞાન ન થાય, વિલાસથી વિતરાગીતા આવે નહીં. જ્ઞાન થયું છે ને અટકવાની વાત કરે છે. તો જ્ઞાનનું પરિણામ શું? જ્ઞાનમાં વિવેક ન આવે, જ્ઞાનમાં સમજણ ન આવે, જ્ઞાનીને ખબર ન પડે કે ક્યાં અટકવું ને ક્યાં જવું. તો વજન ક્યાં છે? પેલી ભૂમિકામાં છે કે જ્ઞાન થયા પછીની ભૂમિકામાં છે? જ્ઞાન થયા પહેલાની ભૂમિકામાં છે. કારણ કે જીવ ભોગ ઉપભોગમાં છે અને અટક્યો છે. જરાક ત્યાગ, જ્ઞાનની વાત, પરમાર્થની વાત આવે એટલે ત્યાગ વૈરાગની વાત આવે. આખી સંસ્કૃતિનો પાયો ત્યાગ છે, વૈરાગ એને ઉપશમ છે. એ આવે ત્યાં જ અટકી જાય, આ તો મારાથી ન થાય, આ તો હું ન કરી શકું. ઇન્દ્રિયોનો ગુલામ છે, વાસનાઓનો ગુલામ છે, એટલે અટકી ગયો છે. એને ધર્મની વાત ખાઈ પીને કરવાની હોય તો મજા આવે છે, ભોગ ઉપભોગથી ધર્મ થતો હોય તો એ ધર્મ એને સ્વીકાર્ય છે. પણ જો ધર્મની ભૂમિકામાં ત્યાગ અને વૈરાગ્ય આવે તો અહીંયા જ અટકી જાય છે. પહેલે પગથિયે જ અટકે છે, એની અનંતની યાત્રા ક્યારે શરૂ થશે? જ્ઞાની કહે છે અટકે ત્યાગ વિરાગમાં. જો તું અહીંયા જ અટકી જઈશ, અરે ભાઈ આ માર્ગ છે એ માર્ગ જ ત્યાગ વૈરાગ્યનો છે. આ સંસ્કૃતિ જ ત્યાગ વૈરાગ્યનો છે. ધર્મનું સ્વરૂપ જ વૈરાગ્ય છે. ભાવના બોધમાં પરમ કૃપાળુ દેવે કહ્યું, મોક્ષ માળાના તત્વજ્ઞાન વિતરાગનું દર્શન આપતા પહેલા જોયું કે જીવમાં જો વૈરાગ્ય નહીં હોય તો કદાચ આ તત્વની વાત પકડી નહીં શકે, અટકી જશે. એટલે ભાવના બોધ પહેલા મોકલી દીધો, મોક્ષ માળા વાંચતા પહેલા. અને ભાવના બોધમાં નિરંતર આમ જેને કહીને વૈરાગ્યની ધારા વહેતી હોય એવો વૈરાગ્ય ગાયો કૃપાળુ દેવે. એક એક ભાવનાના ચરિત્રો વાંચતા જઈએ, એક એક વાત મૂકી છે એમાં એક એક ચરિત્ર આપી દીધું છે. પછી મિથિલેશનું ચરિત્ર હોય, મૃગાપુત્રનું ચરિત્ર હોય, એક એક ચરિત્ર આપીને સમજાવ્યું છે કે ભાઈ આમાં અટકીશ માં. જ્ઞાન પ્રાપ્ત કરવું હશે તો ત્યાગ વૈરાગમાં અટકતો નહીં અને ભોગ ઉપભોગમાંથી બહાર નીકળજે. આ પહેલું પગથિયું હિંમતપૂર્વક ચાલજે. એક વાર તે અનંતની યાત્રામાં પહેલું પગ જેને સાહસપૂર્વક માંડ્યો છે એ અટકવાનો નથી. પણ જેણે પગથિયું માંડ્યું જ નથી એ કોઈ દી આગળ વધી શકશે નહીં. માત્ર ઘરમાં બેઠો બેઠો ડાઈ ડાઈ વાત કરશે એટલું જ, બાકી કાંઈ નહીં કરી શકે. જેના જીવનમાં ત્યાગ નથી, જેવાના જીવનમાં વૈરાગ્ય નથી, આ અધ્યાત્મના માર્ગની અંદર બિલકુલ પ્રવેશ કરી શકે જ નહીં. એટલે કૃપાળુ દેવે કહ્યું, મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ન મો, તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રો. જ્ઞાન તો છે એને, પણ ઓલો મોહ નથી ગયો. આ મોહ છે એ ભોગ ઉપભોગનું સ્વરૂપ છે, અને મોહ જવાનું સ્વરૂપ એ ત્યાગ અને વૈરાગ્ય છે. મોહ છૂટ્યો એનું માપ શું? વર્તે મોહાવેશમાં, શુષ્ક જ્ઞાની ત્યાં મોહાવેશમાં વર્તે છે, ત્યાગ વૈરાગ્યમાં વર્તતો નથી. આ પહેલી ભૂમિકા છે. આમાં જો અટકી જાય તો તું તારું ભાન ભૂલીશ, કઈ તને કઈ મળશે નહીં. બીજી ભૂમિકા એક અપેક્ષા એ છે. પણ સામાન્ય મુમુક્ષુએ તો આ ભૂમિકા સમજવી પડશે. એની બદલે જીવની અંદર એટલો બધો વિપર્યાસ અત્યારે ઉભો થઈ ગયો છે, એમ કે ત્યાગ વિરાગની અંદર અટકે તો પાછું એ ભાન ભૂલે ને. અરે તું પેલા શરૂ તો કર ત્યાગ વિરાગ, કઈ કરવું નથી, કઈ ચા પાણી પીને વાત કરવી જ બધી, નાસ્તા પાણી કરીને, વૈરાગ્ય નહીં, પરમાર્થ નહીં, કાંઈ વળે નહીં. એને ઓલું ગમે છે, એને ઓલી વાત વધારે ગમે છે કે જે વાત ઉપર વજન નથી. એ તો કોઈ અપવાદરૂપ પુરુષ કોઈ અટકી જાય કદાચ, એવો પુરુષ તો કોક અટકી જાય, ઉદયને કારણે અટકે. જ્ઞાન થયું હોય અને ત્યાગ વૈરાગની અંદર કોઈ ઉદયને કારણે અટકી જાય, પણ આ તો શરૂ જ નથી કરતો, ચાલતો જ નથી, એની વાત કરી છે. પણ જીવને પરમાર્થ માર્ગમાં કઈ વાત ગમે? રસ કેમાં આપે? બીજાને કઈ શિખામણ દેવાનું આવે ને, જરા આમ બરોબર ઓલાને ટપકારવાનું તો મજા આવી જાય. અટકે ત્યારે એમાં એ ત્યાગ વિરાગમાં અટકે તો એમાં ક્યાં ભાન ભૂલ. પણ તે ક્યાં શરૂ કર્યું છે એનું તો હજી કલ્યાણ થશે, આજ નહીં તો કાલ, તારું તો કોઈ કાળે નહીં થાય. જ્ઞાની એટલી બધી કરુણા કરીને ભૂમિકા એ ધર્મ સમજાવે છે. એને કહે છે કે તમે જે ક્ષોભ કર્યો છે તે હાલ તો યોગ્ય છે. શબ્દ મૂક્યો છે હાલ. જો કાયમી નિર્ણય નથી આપ્યો, હાલ આજની જે તમારી વર્તતી પર્યાય છે, અવસ્થા છે, એમાં આ તમારો ક્ષોભ યોગ્ય છે. જ્ઞાની લખે છે તો કેટલી સાવધાની છે, કેટલી સાવચેતી છે. એને હાલ શબ્દ મૂક્યો, એની બદલે એમ લખ્યું કે તમારો ક્ષોભ યોગ્ય છે તો વાત પૂરી થઈ જાય. નહીં, હાલ યોગ્ય છે. હંમેશને માટે અમે કહેતા નથી, અમારું તમને સમર્થન નથી કે તમે દીક્ષાના માર્ગે ન જાઓ. હાલ તમે નહીં જાઓ, હાલ તમારો ઉભરો છે, આવેશ છે, આવે જ છે. વૈરાગ્ય ઘણી પ્રકારના હોય છે, મોહ ગર્ભિત વૈરાગ્ય, દુઃખ ગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય. કોઈને મોહ ગર્ભિત વૈરાગ્ય હોય કે કોઈ એવું ઘરની અંદર જવાન જો દીકરો ગુજરી જાય, કોઈ સ્વજન જાય, પોતાનું લૂંટાઈ જાય અને તે સમયે એને મોહ ઉપરનો ધક્કો લાગ્યો છે, એટલે શું કહે, આ સંસાર તો કાંઈ હરાવાટ નથી. સ્મશાન વૈરાગ્ય છે ભાઈ. એવી રીતે કોઈ જીવનની અંદર આઘાત આવે, દુઃખ આવે, દુઃખથી બચવા માટે થઈને એમ કહે કે હવે હું અહીંથી ભાગી જાઉં, ક્યાંય ઠેકાણું પડતું ન હોય, દુનિયાને મોઢું ના બતાવી શકે, અને ત્યારે એને વૈરાગ્ય આવે તો એ દુઃખ ગર્ભિત વૈરાગ્ય છે. ચારે બાજુ કેસ દાખલ થઈ ગયા હોય ને ધરપકડ આજ થઈ કે કાલ થશે, દુઃખ ગર્ભિત વૈરાગ્ય. જ્ઞાની કે છે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય હોવો જોઈએ, જ્ઞાનયુક્ત વૈરાગ્ય સમજ સાથે. એટલે કે છે કે હાલ, હાલની અવસ્થામાં વાત કરે છે. સર્વકાળે દીક્ષાનો નિષેધ જ્ઞાની પુરુષે કર્યો નથી અને આવું કોઈ પણ પ્રકારનું અર્થઘટન કરવું નહીં કે એને સમર્થન પણ આપવું નહીં. ક્રોધાદી અનેક પ્રકારના દોષો પરીક્ષીણ પામી ગયાથી સંસાર ત્યાગરૂપ દીક્ષા યોગ્ય છે, અથવા તો કોઈ મહત્પુરુષના યોગે યથા પ્રસંગે તેમ કરવું યોગ્ય છે. સમજાવે છે કે સર્વસંગ પરિત્યાગ ક્યારે કરવો, ક્યારે ઉપકૃત ઉપકારી થાય, તો કે જે ક્રોધાદી અનેક પ્રકારના દોષો પરીક્ષીણ પામી ગયાથી સંસાર ત્યાગરૂપ દીક્ષા યોગ્ય છે. શું પહેલા થવું જોઈએ, કષાયની ઉપશાંતતા થવી જોઈએ. ક્રોધાદી, ક્રોધ, માન, માયા, લોભ, આ કષાય અને નવ નો કષાય, એની અનેક પ્રકારની પ્રકૃતિઓ, આ જે છે કષાય ભાવ છે, પર પ્રત્યેનું વલણ છે, એમાં જ્યાં સુધી મૈત્રી નહીં, પ્રેમ ન હોય, જગતના તમામ જીવો સાથે પ્રેમની ધારા ઉમટવી જોઈએ. પ્રેમ એક અધિષ્ઠાન છે જગતમાં, કલ્યાણનું અધિષ્ઠાન પ્રેમ છે. પ્રભુ સાથે પ્રેમ અને કોઈ બીજા જીવો સાથે નફરત એ પણ નહીં. આ તો પ્રભુ સાથે પ્રેમ નથી એટલે જ્ઞાનીઓ કહે કે પેલા પ્રભુને તો પ્રેમ કર. પણ પ્રભુ સાથે પ્રેમ કરે ત્યારે એ જ પ્રકારના સ્વરૂપનો, કે જેવું નાથ તારું સ્વરૂપ છે એવું જ મારું છે, અને તો પછી જગતના જીવોનું પણ એ જ સ્વરૂપ છે. જીવ માત્ર પ્રત્યે જ્યારે સદવૃત્તિ જન્મે, જીવ માત્ર પ્રત્યે જ્યારે કલ્યાણની કામના જાગે, જીવ માત્ર પ્રત્યે મંગલની ભાવના જાગે, મૈત્રીનો ભાવ જાગે, ત્યારે જીવનમાં અહિંસાનો આવિર્ભાવ થાય છે. ત્યારે કે છે સંસાર ત્યાગરૂપ દીક્ષા યોગ્ય છે. કેમ કે દીક્ષામાં પહેલું જ મહાવ્રત લેવાનું છે. કયું છે? અહિંસા. અષ્ટ પ્રવચન માતા યુક્ત સંયમનો વ્યવહાર, એમાં પહેલા વહેલા જ જગતના જીવ પ્રત્યે જો પ્રેમ નહીં હોય અને કોઈ પ્રત્યે જો કષાય ભાવ વિદ્યમાન હશે તો જીવને આ મહાવીરનો દીક્ષાર્થી સાધુ, મહાવીરનો સાધુ એ સમતાનો આરાધક છે અને સમભાવ ત્યાં સુધી આવશે નહીં, વિષમભાવ રહ્યા કરશે. તો કે છે આવા ક્રોધાદી અનેક દોષો, આ કયા પ્રકારના દોષ કીધા? કષાયના દોષ કીધા. અમૈત્રી છે, રાગ અને દ્વેષ છે, આ દ્વેષ આ દોષ છે, બહુ મોટા દોષ છે. આ જ્યાં સુધી ગયા નથી ત્યાં સુધી એ પરીક્ષણ પામે પછી જ દીક્ષા લેવી, અથવા તો પર સાહેબ ક્યાં સુધી રાહ જોવી, તો પછી કોઈ જન્મારામાં દીક્ષા લેવાય નહીં. આપે છે, બતાવે છે. અથવા તો કોઈ મહત્પુરુષના યોગે યથા પ્રસંગે તેમ કરવું યોગ્ય છે. કાં તો કોઈ એવો પુરુષ મળી જાય એવું સાનિધ્ય મળે, એવી નિશ્રા મળે, એવી સન્નિધિ મળે કે જેની સન્નિધિની અંદર જીવના દોષ કારગત થાય નહીં. એની ઉપસ્થિતિ હોય ત્યાં સુધી આ દોષ દેખાડે નહીં. કહ્યું છે અહિંસાનું સ્વરૂપ કેવું, તો કે અહિંસાની પ્રતિષ્ઠા જ્યાં થાય છે ત્યાં જન્મગત વૈરવાળા પ્રાણીઓનો પણ હિંસક ભાવ જાગૃત થતો નથી. મોર અને સાપ સાથે હોય, વાઘ અને બકરી સાથે હોય, ઉંદર અને બિલાડી રમ્યા કરે, કોના સાનિધ્યમાં? આવા મહત્પુરુષના, જેના જીવનમાં અહિંસા પ્રતિષ્ઠિત થઈ છે એ પુરુષના સાનિધ્યની અંદર જન્મજાત વેરવાળા પ્રાણીઓની અંદર પણ હિંસક વૃત્તિ આવિર્ભાવ પામતી નથી. આ અહિંસાની સર્વોત્કૃષ્ટ પરિચય ધારા છે. સ્મરણ પ્રસંગ આવે છે કે પરમ કૃપાળુદેવ એક મહિનો ધરમપુરના જંગલમાં રહ્યા અને ધરમપુરનું જંગલ અંગ્રેજોને માટે શિકારનું કેન્દ્ર હતું, કેમ કે જંગલી પ્રાણીઓ ત્યાં હરણા સસલા મોર ઘણા બધા રહે, જંગલ હતું એટલે. અને એ શિકાર કરવા માટેની ફોજ ગઈ હતી કલેક્ટરની, પણ એક મહિના સુધી રોજ જાય પણ એક વખત પણ શિકાર હાથમાં આવ્યો નહીં, શિકાર થયો નહીં, ન થયો. ગમે તે કારણે પણ અંતર આવી જાય કે શિકારી ઈ નહી હતો, એની પાસે બંદૂક હતી, એની પાસે તીરકામટા હતા, બધું સાધનોમાં કઈ કમી નહોતી. બંદૂકની ગોળી વહી ગઈ એવું ક્યારેય લખ્યું નથી કોઈએ કે ખલાસ થઈ ગઈ હતી, બધું હતું. પણ ગમે તેમ પણ હિંસા થઈ ન શકી, શિકાર થયો નહીં. લખે છે કે પરમ કૃપાળુ દેવની વિદ્યમાનતાને કારણે આ હિંસક કૃત્ય પરિણમી શક્યું નહીં. અને ભગવાનની જ્યાં વાત આવે છે, સર્વજ્ઞ કેવડી ભગવાન જ્યાં વિચરતા હોય ત્યાં ચાર ચાર યોજન સુધી કોઈ જીવ આ પ્રકારના હિંસાના પરિણામ કરી શકતો નથી. એના તો જીવના પરિણામ ન થાય, સર્વજ્ઞની તો આટલી સિદ્ધિ છે. તો અહીંયા કહે છે કે જ્યાં સુધી જીવની અંદર આ પ્રકારના દોષ ન ગયા હોય તો એવા મહાપુરુષનું સાનિધ્ય લઈને તું દીક્ષા લેજે, કે જે મહાપુરુષના સાનિધ્યની અંદર આવા કષાય ભાવ જાગૃત ન થાય, જીવની અંદર સંયમ જાગે, તપશ્ચર્યા જાગે, મૈત્રી જાગે, અહિંસા જાગે, સમતા જાગે, એવા કોઈ પુરુષના સાનિધ્યમાં તો રહેજે. તો તેમ કરવું યોગ્ય છે. આવો જો કોઈ પુરુષ મળે તો તે પુરુષના સાનિધ્યમાં જવામાં સર્વસ્વ ત્યાગ કરી અને દીક્ષા લેવી તો એ લેવી. તે સિવાય બીજા પ્રકારે દીક્ષાનું ધારણ કરવું તે સફળપણાને પ્રાપ્ત થતું નથી. આ સિવાય જો દીક્ષા લેવામાં આવે તો કે છે માત્ર ધારણ કરીશું આપણે, પણ સફળપણાને પામતું નથી, પ્રાપ્ત થતું નથી. એનું પરિણામ શું આવવું જોઈએ? દીક્ષાનું પરિણામ શું? ભવથી મુક્તિ, કર્મથી મુક્તિ, નવા ન બંધાય અને જૂનાની નિર્જરા થાય. દીક્ષાર્થી તો ધ્યાનમાં હોય તો ધ્યાનથી તો અનંત કર્મોની કરોડો ખપતી જાય, જ્ઞાનથી અનંત કર્મોની કરોડો ખપતી જાય. પછી કર્મનું ગણિત એક બે ત્રણ ચાર કામ નથી આવતું, આ કર્મને આ કર્મને આ બાંધ્યું તે બાંધ્યું, અરે બંધ ભાવ જ ગયો, જેટલાથી બંધાણો એટલે. એટલે કહ્યું કે જ્ઞાનીઓ કર્મને ગણી ગણીને છોડતા નથી, પણ સામટો ગોટો વાળી દે છે. જ્ઞાનની માર્ગની ધારા પકડવાની છે. તે સિવાય બીજા પ્રકારે દીક્ષાનું ધારણ કરવું તે સફળપણાને પ્રાપ્ત થતું નથી. અને જીવ તેવી બીજા પ્રકારની દીક્ષારૂપ ભ્રાંતિએ ગ્રસ્ત થઈ અપૂર્વ એવા કલ્યાણને ચૂકે છે, અથવા તો તેથી વિશેષ અંતરાય પડે એવો જોગ ઉપાર્જન કરે છે. જીવ આવી દીક્ષાની ભ્રાંતિએ ગ્રસ્ત થઈ જાય છે, કારણ કે એને કોઈ મહત્પુરુષનું ઓળખાણ નથી. બહુ મહત્વની વાત કીધી, જીવને મહત્પુરુષનું કેના આશ્રય આપણા કર્મો કપાય. કેના આશ્રયે આપણા કશાય પરિણામ શાંત થાય? મહત પુરુષના આશ્રય. આપણે મહત કોને માનીએ છીએ? ફરી લૌકિક દ્રષ્ટિ અને અલૌકિક દ્રષ્ટિ આવીને ઉભી રહેવાની. આપણને મહત એટલે એમ કે 5000 માણા ભેગા થયા હતા એટલે મહત પુરુષ, ખૂબ પૈસા ભેગા થયા હતા એટલે મહત પુરુષ. વિચારવું પડશે. આ દીક્ષા લેવામાં કૃપાળુ દેવ કે છે, મહત પુરુષને જો આવી જીવને ભ્રાંતિ થાય છે, બીજા પ્રકારની દીક્ષારૂપ ભ્રાંતિએ ગ્રસ્ત થઈને અપૂર્વ એવા કલ્યાણને ચૂકે છે. આ બીજા પ્રકારની દીક્ષામાં ભ્રાંતિ ને કે મને મળી ગયા છે તો કોઈ, અરે મોહ છે, કોઈ સંસારી છે, આ મારા ગુરુ થાય ને, મારા નાતના છે ને, મારા ગામના છે ને, મારું આમ છે ને, મારું તેમ છે ને, અહીંયા આટલા માણા આવે છે ને, બહુ મોટા મોટા પૈસાદાર આવે છે, તારું શું વેડું ભિખારી? મોટા મોટા પૈસાદાર ત્યાં આવે છે એટલે ઈમાન પુણ્યનો ઉદય છે ભાઈ, એ વાત જુદી છે અને પરમાર્થની વાત જુદી છે, જેના આશ્રયે જીવના કર્મો કપાય. કૃપાળુ દેવે પણ જ્યારે વાત કરી દીક્ષાની પોતાના જીવનમાં, ત્યારે શું ગાયું?
સર્વ સંબંધનુ બંધન તીક્ષ્ણ છે દીને, વિચર શું કવ મહત પુરુષને, પંથ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
અમને પણ આવો પ્રસંગ ક્યારે આવે કે અમે વિચારશું કવ મહત પુરુષને પંથ જો, તો મહત પુરુષ ઓળખાય છે, સમજાય છે, પકડાય છે. આવો પુરુષ કે છે પરમ જ્ઞાન અવતાર, કે ક્યારે એવો પ્રસંગ આવે કે અમે પણ મહત પુરુષના પંથે જઈએ તો આ મહત પુરુષ પકડાય છે? કે મહત પુરુષ કોને કહેવાય? મહત પુરુષના લક્ષણ શું? મહત પુરુષની ઓળખાણ કેવી રીતે થાય? મહત પુરુષની મહત્તા સેનામાં છે? સેનેથી એને મહત કેવો? તો કોના માર્ગે ચાલશું, કોને અનુસરશું? અરે જીવનમાં જો આવો પ્રસંગ આવે અને સર્વ સંબંધ બંધન તૂટી જાય તો મહત પુરુષના પંથે જવું છે, બીજાના નહીં. નબળા પુરુષના માર્ગે જવું નથી. સ્વયં સંસારમાં ગોથા ખાતો હોય, ગડકા ખાતો હોય, રાગ દ્વેષથી ગ્રસિત હોય, જેમ આનંદ ગંજીએ કહ્યું કે તરતમ જોગે રે તરતમ વાસના રે, અરે એને વાસનાઓ હજી ઘણી ભરી છે, સત્કારની, મનાવવાની, પૂજાવાની, પરિગ્રહની, નામની, ઠામની, ધામની, એ હજી નવરા નથી પડતા. આખો દિવસ ને રાત આયોજન કર્યા કરે છે, આ કેમ બધે, આ કેમ બધે, આનું કેમ થાય, આનું કેમ થાય, એ પોતાના સ્વરૂપમાં સ્થિત થતા નથી. તો આપણું શું કલ્યાણ થશે? મહત પુરુષના માર્ગે સર્વસંગ પરિત્યાગ, અપૂર્વ અવસર અમારા જીવનમાં આવે તો અમે મહત પુરુષના પંથે જઈએ. અવસર પણ અપૂર્વ છે, કારણ કે બાહ્યાંતર બધી જ ગ્રંથિઓનું છેદન કરવું છે, બધા જ તીક્ષ્ણ બંધનોને છોડવાના છે. આટલી ઉત્કૃષ્ટ દશા પછી જવાનું છે ક્યાં? તો મહત પુરુષના પંથે. એટલે મહત પુરુષ તો એથી પણ આગળ છે, મહત પુરુષની દશા તો એથી પણ ઉંચેરી દશા છે. આ મહત પુરુષ, અરે રે જીવને ક્યારે જ્ઞાનીનું ઓળખાણ ન થયું, એને મહાત્મા પુરુષ પ્રત્યે ક્યારે મોહ આવ્યો જ નહીં, એને તો સત્પુરુષ, જ્ઞાની, મહત પુરુષ કોઈનું કાંઈ ઓળખાણ, જે ઓળખાણ છે એનું બધું ઓળખાણ પોતાની લૌકિક માન્યતાઓના આધાર ઉપર જ છે, પોતાના ગમા અણગમાના આધાર ઉપર જ છે, પોતાની ઇષ્ટ અનિષ્ટ જે કંઈ વૃત્તિઓ છે એના આધાર ઉપર જ એ મહત પુરુષનું મૂલ્યાંકન કરતો ચાલ્યો છે. એટલે એને ક્યારે અપૂર્વ એવા પુરુષનો યોગ થયો નથી. કૃપાળુ દેવે કહ્યું કે જે કંઈ પ્રાપ્ત થયું છે એને એ પૂર્વાનું પૂર્વ થયું છે, અપૂર્વ નહીં. ક્યાંક કોઈ કે કોઈ ચમત્કારને માની લીધો, ક્યાંક રિદ્ધિ સિદ્ધિને માની લીધી, ક્યાંક યશ નામનાને માની લીધી, ક્યાંક કીર્તિને માની લીધી, ક્યાંક મોટા આરંભ સમારંભ છે એને માની લીધા, અરે ક્યાંક છકાઈના રક્ષપાળને જ્ઞાની માની લીધા. કૃપાળુદેવ કે છે આમાં ક્યાંય નથી. આમાં જેના ચરણે જવાથી જીવના સંસાર પરિભ્રમણ સમાપ્તતાને પામે એવા પુરુષના લક્ષણો તો જીવે ઓળખવા જોઈએ, એનું ઓળખાણ થવું જોઈએ. અને એ ઓળખાણ પોતાની ઉત્તમ મુમુક્ષુ અવસ્થા ન થાય ત્યાં સુધી એ ઓળખાણ ન થાય. જ્ઞાનીને ભજે છે તે ઉત્તમ મુમુક્ષુ જાણવો, આ ઉત્તમ મુમુક્ષુતાના લક્ષણ છે. સામાન્ય મુમુક્ષુનું પણ યા ગજું નથી. જબરજસ્ત વાત મૂકી છે કે જીવ બીજા પ્રકારની દીક્ષારૂપ ભ્રાંતિએ ગ્રસ્ત થઈને અપૂર્વ એવા કલ્યાણને ચૂકે છે. સાહેબ દીક્ષા લીધી એમાં શું થઈ ગયું? અને જો આપણે કહીએ કે દીક્ષા લીધી કલ્યાણને ચૂકી ગયો તો મારે એવો લખો બરાબર ને? દીક્ષા લીધી કલ્યાણને ચૂકી ગયો, કૃપાળુદેવ લખે છે. અને તેથી વિશેષ અંતરાય પડે એવો જોગ ઉપાર્જન કરે છે. શું કરે છે? પોતાના આત્મકલ્યાણમાં અંતરાય ઊભી કરે છે. ગચ્છનો આગ્રહ બાંધશે, મતનો આગ્રહ બાંધશે, આચારનો આગ્રહ બાંધશે, સમાચારીનો આગ્રહ બાંધશે, અને કંઈક ને બંધાવશે તો અંતરાય ઉભો કરશે. અને જ્યાં સુધી આવું જીવને અંતરાયનું કર્મ આવશે તો ઉદયમાં આવવાનું છે. અને આવો અંતરાય જ્યાં સુધી હશે ત્યાં સુધી પણ ભવિષ્યમાં પણ સાચા પુરુષનું ને સાચા માર્ગનું ઓળખાણ નહીં થાય. કેમ કે હજુ માન્યતા તો દ્રઢ કરી છે સાચાના નામે ભ્રાંતિની. જીવ ભ્રાંતિએ ગ્રસ્ત થાય છે એને તો સાચાના નામે ભ્રાંતિની નવી માન્યતાઓ ગ્રહણ કરી. હવે એ તો પાછી બંધના રૂપમાં આવી છે અને એ તો એને અંતરાય ઉપાર્જન કર્યો છે. અરે ભવિષ્યમાં પણ સતનું દર્શન એને મુશ્કેલ કર્યું છે. તમારી ઈચ્છા અત્ર સમાગમમાં આવવા વિશેની વિશેષ છે તે અમે જાણીએ છીએ, તથાપિ હાલ તે જોગની ઈચ્છા નિરોધ કરવા યોગ્ય છે, અર્થાત તે જોગ બનવો અશક્ય છે. અને એક ખુલાસો પ્રથમના પત્રમાં લખ્યો છે તે તમે જાણી શક્યા હશો. મણીલાલને તો લાગે છે કે સાહેબ હવે તો મારે આપના સમાગમમાં રહેવું છે. આ વિશેષ ઈચ્છા તમારી બરોબર છે, છતાં તમારી ઈચ્છાને પણ અત્યારે અટકાવજો, કારણ કે એવો જોગ બનવો અશક્ય છે. તમે અમારા સમાગમમાં રહી શકો એવો જોગ બનશે નહીં, કારણ કે અમારો સમાગમ અત્યારે ઉદયાધીન છે. અને તમારે સમાગમ કેવો જોઈએ છીએ? નિવૃત્તિ પ્રધાન પુરુષનો. 401માં આવી ગયું છે કે જ્ઞાનીને જે વખતે નિવૃત્તિનો યોગ હોય તે સમયે એનો સમાગમ જીવને હિતકારી થાય. કારણ કે જીવ ઉદયનું સ્વરૂપ સમજી શકતો નથી એટલે જ્ઞાની ચા પીતા હોય તો કે લ્યો આ તો ચા પીએ છે, હવે આની આગળ શું મોક્ષ મળવાનો હતો? આ તો દુકાને બેઠા છે, આ તો ધંધો કરે છે, આ તો આમ કરે છે, આ તો તેમ કરે છે, બસ આને એના પોતાના મનના ઘોડા બધા લગાવ્યા કરશે જ્ઞાની આગળ. પણ જ્ઞાની ઉદયમાં છે, એમાં ક્યાંય વર્તતા નથી, કોઈ પણ પ્રવૃત્તિમાં જ્ઞાની ત્યાં જોડાયો નથી. હવે આવી દ્રષ્ટિ ક્યાં લેવા જાવી? ગ્રહસ્થ અને વ્યવહારમાં બેઠા છતાં તેવો વિતરાગ છે 167, એમ તમે ઓલા ધર્મજવાળાને કહેજો. અરે વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ, આ વિતરાગને ઓળખવા કેવી રીતે? ક્યાં ચશ્મા ચડાવવા? આ મુમુક્ષુતારૂપી નેત્ર જ્યાં સુધી ખોલે નહીં ત્યાં સુધી જ્ઞાનીનું આ પ્રકારનું નિર્લેપપણું નિર્મોહીપણું દ્રષ્ટિગોચર થાય નહીં. ફરી ઉદયની અંદર દ્રષ્ટિ જાય અને ઉદયની અંદર ફરીથી લૌકિક ગણતરીઓ કામ કરવા માંડે તો જ્ઞાનીનું ઓળખાણ નહીં થાય. એટલે કે છે કે અમે ખુલાસો પહેલા પત્રમાં લખ્યો છે, પહેલામાં લખ્યું હતું કે જ્ઞાનીઓને જ્યારે નિવૃત્તિનો યોગ હોય ત્યારે જ્ઞાનીનો સમાગમ જીવને હિતકારી. આ તરફ આવવા વિશેની ઈચ્છામાં તમારા વડીલાદી તરફનો જે નિરોધ છે તે નિરોધથી હાલ ઉપરવટ થવાની ઈચ્છા કરવી યોગ્ય નથી. વળી બીજી વાત, તમારા વડીલો જો અમારા તરફ તમે આવશો તો એનો વિરોધ છે. આટલા સાધુ સાધવી ઓછા છે તે તું આ ગૃહસ્થીના ચરણે આવ્યો, તને કોઈ દેખાતું નથી અહીંયા ત્યાગી વૈરાગી, વિરોધ છે. વડીલો તો એમ કહે કુળ સંપ્રદાય મતનો આગ્રહ, કંઈ પણ કલ્યાણ કરવું હોય તો ક્યાં જાઓ, કુળ ધર્મ છે એમાં જાઓ કીએ, એટલે એનો નિરોધ છે. તો કે તમારે એનો ઉપરવટ થઈને પણ તમારી આવવાની ઈચ્છા અત્યારે કરવી યોગ્ય નથી, કારણ કે તમે એ ઈચ્છા કરશો અને અહીંયા અમને ઉદય વર્તે છે તો બધું ગુમાવશો, બધું ગુમાવશો. જ્ઞાનીઓ સત્સમાગમને પણ ત્યાં એને દૂર રાખે છે, કારણ કે એ સતનો સમાગમ નહીં કરી શકે તે સમયે. ત્યારે એને સતનો સમાગમ નહીં થાય. ઉદયમાં બેઠેલા જ્ઞાનીનો અને ઉદયને જુદો પાડી શકે એવી એની પાસે દ્રષ્ટિ નથી. બહુ મુશ્કેલ છે. મહાવીરને એના ગ્રસ્થાશ્રમમાં ઓળખવા અને મહાવીરને એના સર્વસંગ પરિત્યાગમાં ઓળખવા, કૃપાળુ દેવે તો બે ઓળખાણ આપ્યું કે બેમાં મહાવીર જ છે. પણ આપણને જ્યાં સુધી દીક્ષા ન લે ત્યાં સુધી હક ન પડે. કેટલા અનાદિના સંસ્કારો જોર કરે છે, કેટલા કરતા હશે, કેટલી વાર આપણે આવું ચૂકી જતા હશું, કેટલી વાર ભ્રાંતિમાં આપણે વ્યા જતા હશું. ઓહો, ધર્મના નામે, મુક્તિના નામે, પરમાર્થના નામે કેટલી કેટલી વાર આપણે ચલિત થતા હશું. ક્યારે આપણને પુરુષનું સાચું ઓળખાણ થાય? કૃપાળુ દેવે તો લખ્યું કે જ્ઞાની પ્રત્યે અભિન્ન બુદ્ધિ થાય એ જ પરમાર્થનો સૌથી મોટો, કલ્યાણનો મોટો નિશ્ચય છે. કે સર્વ અવસ્થામાં જ્ઞાની જ્ઞાની જ છે. અને એને જે મહાવીરના શબ્દો મૂક્યા છે ગૃહસ્થાશ્રમી મહાવીરના, આપણને એમ થાય કે આ વાતને આપણે કેવી રીતે સમજવી. પત્રાંક 516ની અંદર એમણે એ વાત મૂકી છે, એક સમજવા પૂરતું જ માત્ર, કે જે વર્તમાન સ્વામી ગ્રહવાસમાં હતા, કેમાં હતા? ગ્રહવાસમાં. યુવરાજ છે, રાણી છે, લગ્ન થયા છે, દીકરી છે, જમાઈ છે, બધું જ છે, રાજના અધિકારી છે. એ અવ્યવસાયી જેવા હતા, અભોગી જેવા હતા, નિષ્પૃહ હતા અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા અને આત્માકાર પરિણામી હતા. હવે એ અભોગી જેવા હતા, આપણે એમ થાય દીક્ષા વિના અભોગી ક્યાં થવાય? અભોગી દીક્ષા વિના ક્યાંથી થવાય? અવ્યવસાયી જેવા હતા. કોઈ પણ પ્રકારનો મન વચન કાયાના યોગના પ્રવર્તનનો વ્યવસાય ઈચ્છાપૂર્વકનો જ્ઞાનીને વિશે હતો નહીં, બુદ્ધિપૂર્વકનો હતો નહીં. તો જે થતો તો એ કૃપાળુ દેવ કહે છે કે અમારે થાય છે, પણ આત્મા ક્યાંય લેપાતો નથી. લઈએ છીએ, દઈએ છીએ, પ્રવર્તન કરીએ છીએ, લેવા દેવાના કામ કરીએ છીએ, પરંતુ એની અંદર ચિત્તની સમાધિ ચલિત થતી નથી. નિષ્પૃહ હતા. અરે આખી જગત સોનાનું થાય તો અમને તો તૃણવત છે, આવી નિષ્પૃહતા છે. જગત લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આની પ્રવૃત્તિ દેવાને માટે થઈ રહી છે. આ નિષ્પૃહ, આ જ્ઞાનીની ગ્રસ્તાશ્રમ, મહાવીરનો ગ્રસ્તાશ્રમ, મહાવીરની નિષ્પૃહતા, મહાવીરનું અભોગીપણું, મહાવીરનું અવ્યવસાયીપણું. મહાવીર સહજ સ્વભાવે મુનિ જેવા હતા. હવે મુનિ છે એ સહજ સ્વભાવે નથી રહી શકતા, એને પ્રયત્ન કરવો પડે છે મુનિપણું સાચવવા માટે. અને આ ગ્રસ્ત જીવનમાં સહજ સ્વભાવે મુનિ જેવા હતા. મુનિની ચર્યા અષ્ટ પ્રવચન માતા યુક્ત, જે મૌન છે, જેને મન વચન કાયાની ગુપ્તી સહજપણે છે, મનોગુપ્તિ કાય ગુપ્તિ અને વચન ગુપ્તિ અનાયાસે છે, એફર્ટલેસ. આ સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણામી હતા. એ કેવા હતા? આત્માકાર પરિણામી હતા. એનું પ્રત્યેક પરિણામન આત્માકાર હતું, દેહાકાર નહોતું. આ મહાવીરની કઈ અવસ્થાની વાત કરી એમણે? ગ્રસ્ત અવસ્થાની વાત કરી. તો મહાવીરે પછી સંયમ લીધો હશે તો બીજો શું ફરક પડ્યો? આત્માકારમાંથી આત્માકાર જ થાય, બીજું શું થાય? અભોગીમાંથી અભોગી જ થાય કે ભોગી નો થાય? અવ્યવસાયમાંથી અવ્યવસાય જ રહીએ, કઈ વ્યવસાય ન થાય. તો કેટલી વાત, આથી સૂક્ષ્મતા જો પકડતા આવણે તો ખરેખર સત્પુરુષનું ઓળખાણ, જ્ઞાની પુરુષનું ઓળખાણ, મહત્પુરુષનું ઓળખાણ, જીવનમાં દ્રષ્ટિ આવે. અને મુમુક્ષુતા એ દ્રષ્ટિ છે, પરમાર્થની દ્રષ્ટિ. આ જ મુમુક્ષુતા છે આપણી. આપણે પ્રાથમિકમાં છીએ અને ઉત્તમ મુમુક્ષુ થવું જોઈએ. અને ઉત્તમ મુમુક્ષુ થશે ત્યારે પરમાર્થના બધા જ જે કંઈ તત્વો છે, એ તત્વનું રહસ્ય, એના સંકેત, એનું રહસ્ય, એ જ્ઞાની જે દિશા સૂચન બધું જ પકડાઈ જશે આપણને. ઓહો, આ કલ્યાણ માટે. કેમ કે એક માપદંડ આવી જાય છે કે કર્મ કટેશો જીને વચન. કૃપાળુ દેવે બેરોમીટર આપ્યો કે વાંચ જીન વચન કયું તો કર્મ કટેશો, જેનાથી તારામાં કર્મ કપાય એ જીન વચન, બાકીનું મૂકી દે બધું. એટલે લખ્યું કે આત્માની વાત વાંચજે, રાજલોકની વાત બહુ લખી હોય તો જરાક ગૌણ કરજે. ભૂમિતિ કેવી ને, લોક કેવડો ને, આ કેવડું ને, આ કેવડું ને, આ બધા આમાં પડીશ માં જાજો, બહુ ઉપકારી નહીં થાય. માટે તમે વડીલોનો જે નિરોધ છે તે નિરોધથી ઉપરવટ થવાની ઈચ્છા કરવી એ યોગ્ય નથી. પછી લખે છે, અમારું તે પ્રદેશની લગભગથી કોઈ વાર જવા આવવાનું હોય ત્યારે વખતે સમાગમ જોગ થવા જોગ હશે તો થઈ શકશે. માત્ર સંકેત કર્યો છો કે એ બાજુથી અમે ક્યારેક નીકળશું અને સમાજોગ થવા જોગ હશે તો તમારો ને અમારો સમાગમ થશે, તમારે મુંબઈ આવવાની જરૂર નથી. હવે ઓલાને દીક્ષા લેવી છે, એની પાસે તો ટાઈમ છે જ, હવે કઈ પ્રશ્ન નથી. અને ટિકિટ ભાડાના પૈસા તો હશે જ ને, કેમ કે વર્ષિદાન દેવું છે, એમાં ન વાપરો તો બચત તો થઈ. તો જ્ઞાની પાસે જવામાં, તીર્થયાત્રા કરવામાં ક્યાં વાંધો હતો? પણ જ્ઞાનીએ ના પાડી દીધી કે તમારે દીક્ષા લેવાનું જે નક્કી કર્યું છે, ક્ષોભ છે તો ક્ષોભે યોગ્ય છે, અહીંયા આવશો નહીં. અને વડીલો ના પાડે છે તો ઉપરવટ જવાનું કંઈ તમારે કરવું નહીં. તો સાહેબ શું થાય હવે? તો કે અમે ક્યારેક નીકળશું અને જો મળવા જોગ, સમાગમ જોગ હશે તો થઈ શકશે, થશે. પ્રત્યક્ષ વિદ્યમાન જ્ઞાની વખતે પણ આ વાતને મગજમાં બેસાડી શકાય ખરી કે જ્યારે જોગ હશે ત્યારે થશે? આકરું છો? વાતને પકડવી આકરીશ. કૃપાળુ દેવે મણિલાલને કીધું છે, આપણે તો આ વાતમાં કઈ આપણો ક્લાસ જ નથી કે આમાં કોઈ જ્ઞાની પુરુષનું ઓળખાણ હોય ને આપણને આવવાની ના પાડે. આપણે જવાનું હોય, તમે જ્યાં છો ત્યાં રહ્યો, અને જેથી જોગ બનવાનો હશે તે દી બનશે. આપણને એમ થાય કરે રે, આપણે હશું કે નહીં હશું, અને આવું જીવતા જીવ આવો મોકો અમે ચૂકી જશું, આપણી દોડધામમાં કંઈ બાકી રહીએ? આ મણિલાલને કેટલી સ્વસ્થતા હશે. મણિલાલને જ લખાય, મેં કીધું ને આપણા જીવન ન લખાય. જેને સંસાર કડવો ઝેર લાગ્યો છે ને, જેને દીક્ષા લેવી છે, એવા પુરુષને કે છે, સાચો પુરુષ છે છતાં કે છે કે અમારો જોગ માટે તમે આવશો નહીં, જ્યારે સમાગમ થવાનો હશે ત્યારે થશે. અને કેટલી બધી જિજ્ઞાસા સતને પામવાની હશે મણિલાલની આપણા કરતા, અને છતાંય અહીંયા વાત મૂકી દીધી નિરોધની કે તમે કાંઈ ઉતાવળ કરશો નહીં, જેમ થવાનું હશે તેમ થઈ જશે. અરે સાહેબ, અમે ઉકલી જાય તો? આ જ્ઞાની પુરુષ કે છે, ના, તમે આ જ સમાધાન રાખશો. મતાગ્રહ વિશે બુદ્ધિને ઉદાસીન કરવી યોગ્ય છે, અને હાલ તો ગ્રહસ્થ ધર્મને અનુસરવું પણ યોગ્ય છે. પોતાના હિતરૂપ જાણી કે સમજીને આરંભ પરિગ્રહ સેવવા યોગ્ય નથી. અને આ પરમાર્થ વારંવાર વિચારી સદગ્રંથનું વાંચન, શ્રવણ, મનન આદિ કરવા યોગ્ય છે. એ જ વિનંતી નિષ્કામ યથા યોગ્ય પત્ર પૂરો કરે છે. અરે, દીક્ષાના માર્ગેથી પાછા વાળનારને પણ કલ્યાણ શેમાં છે એ તો બતાવો. રૂબરૂ મળવા આવવાની ના પાડો છો, સમાગમ નથી મળી શકે એમ, કરવું શું? તો એને કહે છે, પહેલા તો મતાગ્રહ વિશે બુદ્ધિને ઉદાસીન કરવી. મણિલાલ, હજી અનેક પ્રકારના મતના આગ્રહ છે, એમાં બુદ્ધિને ઉદાસીન કરો. આ તો પોતે જ પોતાનું આત્મનિરીક્ષણ કર્યા સિવાય આમાં કોઈ બીજો વિકલ્પ જાતે જ ચિંતન કરવું પડે કે આપણી બુદ્ધિ કયા કયા પ્રકારના મતાગ્રહમાં રોકાયેલી છે, ફસાયેલી છે, સંડોવાયેલી છે, વિપર્યાસ કેટલા પ્રમાણમાં વર્તે છે, કઈ કઈ બાબતનો આગ્રહ અંદરથી જોર કરે છે, જ્ઞાની પુરુષની વાતને ને આના અભિપ્રાયને આપણા અભિપ્રાયને ક્યાં ક્યાં મેળ મળતો નથી, સૂક્ષ્મતાએ આપણે વાંચવા છતાં આપણે સંમત ન થઈએ, આપણે બોલવા છતાં સંમત ન થઈએ, આપણે સાંભળવા છતાં સંમત ન થઈએ, આટલી સૂક્ષ્મતા છે, એક્સેપ્ટ નથી કરતું. આપણું જે રિસેપ્શન છે એ એક્સેપ્ટ 100% નથી કરતું, પાર્ટલી કરે છે. આપણને એમ થાય છે કે છે એ બરોબર છે, પણ એમાં વાતમાં માલ કંઈ નથી, બીજું જ છે કંઈક. શ્રદ્ધા બીજે કામ કરે છે, સાંભળીએ છીએ કંઈ, બોલીએ છીએ કંઈ, વાંચીએ છીએ કંઈ, અને શ્રદ્ધા બીજે કામ કરે છે. બહુ મુસીબત છે. મતાગ્રહ વિષય બુદ્ધિને ઉદાસીન કરવી યોગ્ય છે, અને હાલ તો ગ્રસ્થ ધર્મને અનુસરવું પણ યોગ્ય છે. ગ્રસ્થ ધર્મને અનુસરવું યોગ્ય છે એટલે ધંધા ધાપા જડબડાટ શરૂ કરી દેવાના ને, પછી તો એક પછી એક, એક ઓફિસ બીજી ઓફિસ, આ ટાઈમ ઓલો ટાઈમ, ઓવર ટાઈમ કમાવાનું, પાર્ટ ટાઈમ શરૂ કરી દેવું ને. પોતાના હિતરૂપ જાણીને કે સમજીને આરંભ પરિગ્રહ સેવા યોગ્ય નથી. ગ્રસ્થ ધર્મનું અનુસરવું છે, ગ્રસ્થ ધર્મને અનુસરણ કરવું છે, અને આરંભ પરિગ્રહ સેવા યોગ્ય નથી. કેવો ગ્રસ્થ ધર્મ હશે સાહેબ, મારી નાખવા છે તમારે અમને? ગ્રસ્થ ધર્મનું અનુસરણ કરવાનું અને આરંભ પરિગ્રહને સેવન કરવું યોગ્ય નથી. આમ વધારવો છે ધંધો ને આમ વધારવો છે ને પાછી વાત પાછી પરમાર્થની કરવી છે. પરમાર્થની વાત કરવામાં પહેલી વાત તો આરંભ પરિગ્રહને મર્યાદિત કરવા, અહીંયાથી જ પ્રારંભ થાય છે. એટલે કંઈ હું અટકે ત્યાગ વિરાગમાં, અને 2000 રૂપિયા ઓછા મળે કબૂલ નથી. 5000 રૂપિયા મારા ઓછા થઈ જાય તો એ હાલે એમ નથી સંસારમાં. અને વાત પરમાર્થની કરવી છે, અટકે ત્યાગ વિરાગમાં ઓલાને કેવું છે કે જાજો ત્યાગ વિરાગ બધું કરે પણ આખરે તું અટકી જાય તો એનું કલ્યાણ નથી. પણ તારું તો અત્યારે નથી, તું તો 1000માં અટકો છો. તું તો તારા પોતાના આરંભ અને પરિગ્રહની અંદર પણ તું જરાય અટકતો નથી. અને અર્થઘટન જ્ઞાનીઓના કરે છે ઉપરની ભૂમિકા વાળા માટે, કે જોયું કૃપાળુદેવે કીધું છે એ ભલે ગમે એટલું કરે પણ એમાં અટકે તો કલ્યાણ નથી. અરે એને કીધું છે કે આપણને કીધું છે કે જેને આરંભ પરિગ્રહમાં પણ અટકવું નથી, આટલો ત્યાગ વૈરાગ્ય પણ જીવનમાં લાવવો નથી કે બસ ધસ ફાર એન્ડ નો ફર્ધર, બહુ થયું હવે, હિસાબ તો કર કેટલું જીવવું છે ને કેટલું ખાવું છે. તો પેઢીનું શરૂ કરશે. અનેક વાર કહેવાઈ ગયું છે કે દરેકનું ભાગ્ય દરેકની પાસે છે, બીજાનો વિચાર આવ્યો એ જ પરમાર્થ નથી. પેલા એ સમજાય છે, મારા વિના આનું શું થશે, દીકરાનું, દીકરાના દીકરાનું, ભાણેજણાનું, એના મુહારા કોણ કરશે? તું કરજે બધે જીવ. પ્રત્યેકને પ્રત્યેકના શુભ અશુભ કર્મ અને ઉદય, લાભ અને અલાભ દુનિયાની ભૌતિક સંપત્તિનો એની સાથે જ લખાયેલો છે. એમાં કોઈ તમે પ્લસ માઇનસ હું કે તમે કરી શકીએ એવી વિશ્વની કોઈ વ્યવસ્થા નથી. પહેલાં આટલી વાત તો બેસાડીએ, જે થવું હશે. તમને ભાવ આવ્યો પરમાર્થનો તો તમારે આરંભ સમારંભ છોડી દેવા, એનું શું થશે? એ થશે જે થવું હશે થશે. અરે એને મળવાનું હશે તો 56 ફાડકે મિલ જાયગા, તું ચિંતા મત કર, એને લોટરી લાગશે. પણ કદાચ તારે કારણે નહીં લાગતી હોય, કદાચ તું એમાં અંતરાય રૂપ હઈશ. જેમ ઘણા કહે છે ને કે અમે બહાર નીકળ્યા પછી ખબર પડી કે ધંધો તો સારો ચાલ્યો, દીકરો એ જ કહેતો હતો કે બાપા જરાક ખસો તો હમણાં એકલા જ ધંધો હાલે. આપણી ગેરહાજરી એ જ કદાચ આપણા કુટુંબના કલ્યાણનું કારણ બને. આપણી ગેરહાજરીથી જ ઘર સારું ચાલે. દરેક સાસુને એમ હોય છે કે હું નથી ત્યાં સુધી શું થશે, ઊંધે પડ દેવાશ, કાંઈ નથી, તમે 2 મહિના જાઓ કાંઈ વાંધો નહીં આવે, તમે આવશો ત્યારે ઘર એવું જ હશે, વધારે ચોખ્ખું હશે, સારું હશે, વ્યવસ્થિત હશે. આ તમારો કકડાટ છે ને એને કારણે થઈને ઘણું ઘણું ખોરવાઈ ગયું છે. એમ જે બધા બાપાઓ દુકાને બેસતા હોય, છોકરાઓના હિસાબ લેતા હોય, આ બધાને સમજવા જેવું છે કે બધું સરસ જ ચાલશે, એકવાર ચિંતા છોડી દેતો. પણ આ કે છે કેમ છૂટે? અરે તો કંઈક થઈ, કાંઈ નથી થવાનું, કાંઈ નથી થવાનું. પેલા આટલી એક શ્રદ્ધા રાખીને એકવાર પ્રયોગ કરો. પણ પ્રયોગની હિંમત હાલતી નથી, કારણ કે ત્યાગ વિરાગની ક્યાં હિંમત છે? અટકે ત્યાગ વિરાગમાં. એ ઓલા હારું નથી કીધું, આપણે હારું કીધું છે. જ્ઞાની કે છે આરંભ અને પરિગ્રહ સેવવા યોગ્ય નથી. આ મુનિને કીધું છે? કોને કીધું છે? આ ગૃહસ્થ ધર્મનું અનુસરણ કરવા માટેનો ઉપદેશ આપે છે કે હાલ તો ગૃહસ્થ ધર્મને અનુસરવું પણ યોગ્ય છે. પણ શબ્દ મૂક્યો છે, યોગ્ય છે. સાહેબ ગૃહસ્થ ધર્મને અનુસરવું યોગ્ય છે અમારી ભૂમિકા અનુસાર, એમ આપ કહો છો કલ્યાણ માટે. અને તમે પાછું શરત મૂકી આરંભ પરિગ્રહ સેવા યોગ્ય નથી. તું ગૃહસ્થ ધર્મમાં જઈને પછી શું આરંભ પરિગ્રહ છે એનાથી દસ ગણા કરવા છે? તો કે એ સેવા યોગ્ય નથી. અને આ પરમાર્થ, આ શબ્દ પકડાય કામ થઈ જાય. આ પરમાર્થ આરંભ પરાગ્રહ સેવવાના નથી. એક પત્ર છે કે જીવને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પરિવે જ્ઞાન અને કેવળ જ્ઞાન ક્યારે ઉપજે? તો કે આરંભ પરિગ્રહને ત્યાગ કરીએ થી. ક્યાં સુધી ન ઉપજે? તો જ્યાં સુધી એને આરંભ પરિગ્રહનો ત્યાગ કર્યો નથી ત્યાં. આવી ચોભંગી 17 પ્રકારે આગમની અંદર આચારાંગ સૂત્રમાં ભગવાને આપી છે. પહેલું સૂત્ર, આરંભ પરિગ્રહ જ્યાં સુધી નહીં છૂટે ત્યાં સુધી જીવને કોઈ પણ પ્રકારની જ્ઞાનની માત્રા ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય અને તેને જ્ઞાન, એને જ્ઞાન નહીં થાય. આ જ્ઞાનની વાત એ પત્રમાં કૃપાળુદેવે લખ્યું છે. 17 વખત આ રીતે કહ્યું છે. આરંભ પરિગ્રહથી નિવર્તીયથી એને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પરિવર્તન કેવળ જ્ઞાન થાય. આ જ્ઞાન છે. આ પાંચેય પ્રકારના જ્ઞાન બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે. એટલે કે છે આ પરમાર્થ વારંવાર વિચારીને, પરમાર્થ તો આ છે કે ગ્રસ્ત ધર્મનું અનુસરણ કરવું પડે. જ્યાં સુધી ક્રોધાદી દોષો પરીક્ષિત થયા નથી ત્યાં સુધી દીક્ષા કલ્યાણકારી નથી અને મહત્પુરુષનો જોગ નથી તો સ્થિતિમાં પણ આપણને ભ્રાંતિ થશે. એમાંથી બચવા ગ્રસ્ત ધર્મનું અનુસરણ કરવું, પણ આરંભ પરિગ્રહ સેવા યોગ્ય નથી. આ પરમાર્થ, આ પરમાર્થની દ્રષ્ટિ મણિલાલને બંધાવી દીધી. મણિલાલનું તો વગર દીક્ષાએ કલ્યાણ થઈ ગયું. મણિલાલ અટકી નથી રહ્યા ક્યાંય સંસારની અંદર, વગર દીક્ષાએ કલ્યાણ થઈ ગયું. જ્ઞાની પુરુષ પાસેથી મંત્ર મળી ગયો, આરંભ પરિગ્રહ સેવા યોગ્ય નથી. અને આ પરમાર્થ વારંવાર વિચારીને, સદગ્રંથનું વાંચન, શ્રવણ અને મનન આદિ કરવા યોગ્ય છે. એ જ વિનંતી. આ પરમાર્થને ધ્યાનમાં રાખવા કે જીવમાં આરંભ પરિગ્રહની વૃત્તિ ઓછી થાય, ત્યાગ વૈરાગ્યની ભાવના વધે, વૈરાગ્ય ઉપશમની વૃદ્ધિ થાય. એટલા માટે થઈને સત્સંગ, સદગ્રંથ, એનું વાંચન, શ્રવણ અને મનન, એ જ વિનંતી. નિષ્કામ યથા યોગ્ય, શબ્દ લખે છે નિષ્કામ. આમાં અમે તો નિષ્કામ છીએ, કારણ કે તમે અમારા શિષ્ય બનો એવું પણ અમારે જોઈતું નથી. કોઈ કોઈ પણ જાતની કામના વિના તમને કેવળ માત્ર કેવું પરમાર્થ હેતુ થઈ. આ પરમ કૃપાળુ દેવની જે વાત આવશે ને, આ સૂત્ર ધ્યાનમાં લેવા જેવું છે. એને જેને જેને જે જે વાત કીધી છે એ નિષ્કામ ભાવે જ કીધી છે, કે જેથી કરીને તમે અમારી પૂજા કરો, તમે અમારે માનો, તમે અમારી સત્કાર કરો. ના, તમારે જે કરવું હોય કરો. અમે તમને નિષ્કામ હેતુથી પરમાર્થ જે હિતકારી છે એ જ કહીશું. આ સત્પુરુષનું ઓળખાણ છે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.